නමෝ අරිහන්තාණං නමෝ තේ ඥානං නමෝ ආයරියාණං නමෝ උවජායාණං නමෝ ලෝයේ සබ්බසාහූණං මංගලං භගවාන වීරෝ මංගලං ගෞතමෝ ගණී මංගලං කුන්ද කුන්දාරෝ මෝක්ෂ මාර්ගස්ය මේතාරං සීතාරං කර්ම භූවෘතාං ජාතාරං විශ්වතස්වානං වන්දේ සජගුණලෝකේ
මහා මංගලකාරී ප්‍රතිෂ්ඨා මහෝත්සව એનો સુંદર કાર્યક્રમ સોનગઢમાં ચાલી રહ્યો છે. એનો હમણાં જ આપણે એક અંશ જોયો. વેદી શિલાન્યાસ એટલે શું કોઈને ખ્યાલ છે? વેદી શિલાન્યાસ શું હોય? હા, જે આપણે જિનેન્દ્ર ભગવાનની ઉપર વેદી છે ને, જે આખો માર્બલનો ઓલું હોય સ્લેબ, જેની ઉપર ભગવાનની પ્રતિમા જે બિરાજમાન થાય, તો એ વેદી બનાવવા પહેલા ત્યાં એનો નીચે શિલાન્યાસ થાય. કે આપણે એક ભાવનાપૂર્વક એવી ભાવના કરીએ છીએ કે એ વેદીની સ્થાપના આપણે પોતે કરીએ છીએ. આજે પેલું વોટ્સએપ પર સર્ક્યુલેટ થયું છે ને ઇમેજ ફ્લાયરનો, એમાં ઓલી નાની નાની ટાઇલ્સ છે ને સાથિયાવાળી, જોઈ હશે તમે કદાચ. હા, તો એવી નાની નાની ઈટ કહો, ટાઇલ્સ જેવું કહો, જેની સ્થાપના આપણે આપણા હાથે ત્યાં કરીએ, અને પછી એના પર પછી જે કારીગરો હોય પ્રોપર આખી લીધી ત્યાં બનાવે, તો જે મૂળ મંદિર છે એમાં ઉપર જ્યાં નેમિનાથ ભગવાન વિરાજમાન છે, ત્યાં બીજા ચાર બાલ્યથી તીર્થંકરો વિરાજમાન થશે, તો એના માટે એક વ્યવસ્થિત વેદી બનાવીએ. પ્લસ જે પરમાગમ મંદિરમાં જે ત્રણ નવા ભગવાન વિરાજિત થનાર છે, તો એની ત્યાં વેદી બનાવવામાં આવશે. એટલે એ રીતનો આજનો ત્યાં કાર્યક્રમ છે. આજે જયતીબેનનો ક્લાસ નહોતો એટલે કાર્યક્રમનો અમુક અંશ આપણે અહીંયા જોયા, બાકીનો અંશ યુટ્યુબ પર છે, તમે એને જરૂર જોજો. આપણે હજી પૂજા જ જોઈ ને, મૂળ કાર્યક્રમ તો વેદી શિલાન્યાસનો હવે થશે. આપણને પણ યાદ હોય તો અહીંયા આપણે પાર્લામાં પણ અહીંયા ઉપર જે છે વેદી, તો પહેલા ત્યાં નીચે નાની નાની આપણે લાદીઓ વિરાજમાન કરી હતી, તો એનો કાર્યક્રમ તમે જરૂર જોજો. જો આપણે તત્વાદ સૂત્ર ગ્રંથાદિ રાજ પર પહેલા અધિકારનો પરિશિષ્ટ નંબર 1, એમાં સમ્યક દર્શનની સુંદર ચર્ચા કરી રહ્યા છે. આજનો વિષય પણ આપણો ખૂબ ગહન છે. લાસ્ટ ટાઈમ આપણે ટોપિક ક્યાં છોડ્યો હતો, કોઈને યાદ છે? લાસ્ટ ટાઈમ ક્યાં છોડ્યો હતો આપણે? હા, જો 12મો પોઈન્ટ છે સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય. ભૈયા પરિશિષ્ટમાં, હા, પેજ નંબર 97 છે. પેજ નંબર 97 પરિશિષ્ટ 1, એમાં 12મો બુલેટ પોઈન્ટ સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય. આપણે આજે પરિશિષ્ટ છે એની વાચના કરીએ છીએ. એમાં એક સુંદર આજનો ટોપિક છે કે સમ્યક દર્શન કેવી રીતના પ્રગટ કરાય, એની વિધિ શું. આમ તો જે મોક્ષમાં પ્રકાશકમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે ત્યાં પણ ખૂબ સુંદર વર્ણન આવેલું છે, ત્યાંથી પણ આનો સ્વાધ્યાય કરવો જોઈએ. આપણે પણ અહીંયા એનો વાંચન કરશું. હા, જો પ્રશ્ન, સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય શું છે? આપણે લાસ્ટ ક્લાસમાં આનો હાફ રીડિંગ થઈ ગયું છે, ફરીથી એને વાંચીએ, કેમ કે કન્ટિન્યુએશનમાં આખું છે. એટલે ઉત્તર, આત્મા અને પર દ્રવ્યો તદ્દન જુદા છે. એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય તેના કોઈ પણ ગુણ કે તેના કોઈ પણ પર્યાય બીજા દ્રવ્યમાં કે તેના ગુણમાં કે તેની પર્યાયમાં પ્રવેશ કરી શકતા નથી. શું વાત કરે છે? એક દ્રવ્ય અને અન્ય દ્રવ્ય, એના દ્રવ્ય ગુણ પર્યાયો જુદા જુદા છે. આપણે અગુરુ લઘુત્વ ગુણની પરિભાષા પણ જોઈ હતી લાસ્ટ ક્લાસમાં, બરાબર? જો આગળ વાંચીએ, માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એવી વસ્તુ સ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ ગુણ છે, કેમ કે તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહીં, તેથી આત્મા પરદ્રવ્ય નું કઈ કરી શકે નહીં, શરીર ને હલાવી ચલાવી શકે નહીં, દ્રવ્ય કર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવ ને કદી નુકસાન કરી શકે નહીં. આ પ્રથમ નક્કી કરવું. સૌથી પહેલામાં પહેલું શું કરવું? સમ્યક દર્શન પ્રગટ કરવા. ક્યાં એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્ય નું કઈ કરી શકતું નથી, પહેલા એ નક્કી કરવું. હવે નક્કી કેવી રીતના થશે? એ નક્કી કેવી રીતના થાય એના પર વિચાર ચિંતન ખૂબ કર્યા કરવો પડે. અરે આ શાસ્ત્રમાં લખ્યું છે ને કે એક દ્રવ્ય અન્ય દ્રવ્ય નું કઈ કરતું નથી. હવે તમે એને પ્રેક્ટિકલમાં એક બે ઉદાહરણથી વિચાર કરી જુઓ કે આપણી ઈચ્છા હોય કે શરીર ટકીને રહે, પણ ટકીને રહે છે એના અનુસાર પરિણામન થાય છે કે નહીં? આયુષ્ય જેટલું છે એટલો જીવ અહીંયા રહે છે, એનાથી એક સમય વધારે એને રોકી શકાય છે? નથી રોકી શકાય. તો આ બધાથી નિર્ણય થઈ ગયો ને કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આવી રીતના યુક્તિપૂર્વક લોજિકલી વિચાર કરીને નિર્ણય કરવો. બસ આ નિર્ણય થઈ ગયો બરાબર. આ આપણે લગભગ જેટલા આપણે બધા તો સ્વાધ્યાય છે ને, ઘણા વખતથી આ તત્વનો અભ્યાસ કરીએ છીએ, તો આટલું તો આપણે શાસ્ત્રના આધારે નિર્ણય કરેલો જ છે. પણ હવે એને ભાવભાષણ પૂર્વક નિર્ણય કરવાનો છે. એટલે શાસ્ત્રમાં જે લખ્યું છે એના ઉપર સ્વયં વિચાર ચિંતન કરીને ના આવું જ છે એમ નિર્ણય કરવો બરાબર. આ પ્રથમ નક્કી કરવું. આગળ હવે જો આ પ્રમાણે નક્કી કરવાથી જગતના પર પદાર્થોના કરતાપણાનું જે અભિમાન આત્માને અનાદિકાળથી ચાલ્યું આવે છે તે માન્યતામાંથી એટલે કે અભિપ્રાયમાંથી અને જ્ઞાનમાંથી ચડી જાય. અભિપ્રાય એટલે શ્રદ્ધા, જે આપણે દૈનિક જીવનમાં આપણા ડે ટુ ડે જીવનમાં જે આપણને એક બોજો લાગે છે ને કે અરે મારે તો આટલું કામ કરવાનું છે, મારે તો મેં આ કરી નાખ્યું એવો અહંકાર પણ આવી જાય કે નહીં? આ બધા જે આપણા વિકારી ભાવો, આ એક નિર્ણય કરવાથી એનો નાશ થઈ જાય છે ને કે ભાઈ આ વસ્તુ વ્યવસ્થા એમ એમ ચાલી રહી છે. આપણે ઘરે જશું, આજે તો રવિવાર છે ને, જમવામાં કઈક સરસ મજાની વાનગી બની હશે. વાનગી જમ્યા પછી નિશ્ચિત શું પૂછશે? હા, કેવું બન્યું છે? એટલે મિસ્ટરે શું જવાબ આપવાનો? બહુ સરસ છે, તારા હાથમાં તો જાદુ છે. હવે મિસ્ટર જવાબ આપે ત્યારે એને શું જવાબ? ભલે એ આપે, જવાબ બીજો ના આપતા એ તો ગડબડ થઈ જાય. જવાબ એ જ આપજો, પણ અંદર માન્યતા શું રાખવાની? કે એમણે ખરેખર બનાવ્યું નથી. અને બેને પૂછતા વખતે માન્યતા શું રાખવાની? કે ખરેખર મેં બનાવ્યું નથી. ખ્યાલ આવે છે ને? જો આ આપણા લૌકિક જીવનનું અને આ પારમાર્થિક નિર્ણયનું બેલેન્સ છે. એક આપણા લૌકિક જીવનમાં પણ વ્યવહારની ભાષાઓ તો ચાલે છે અને ઇટ ઇઝ ઓકે, પણ બેકગ્રાઉન્ડમાં જે અંદર આપણી માન્યતા શું હોવી જોઈએ, કે માન્યતા આવી જ હોવી જોઈએ. ખ્યાલ આવે? તો એ આ પહેલા તો આ અભિમાન ટળે તો પછી આગળનો પ્રોસેસ આગળ થાય છે, નહીં તો આગળનો પ્રોસેસ કાંઈ કાર્યકારી થતો નથી. જો આગળ વાંચે, શાસ્ત્રોમાં દ્રવ્ય કર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે, તેથી તે કર્મનો ઉદય જીવના ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે. ઘણા લોકો આપણને આવીને પૂછે ને કે ભાઈ કર્મ તો આપણને આમ કરી નાખશે તેમ કરી નાખશે, અને શાસ્ત્રોમાં લખેલું છે, પણ એનો અર્થ શું કરવો? કે એ ભલે લખેલું છે પણ એ લૌકિક, એ વ્યવહારિક ભાષા છે. ખ્યાલ આવે ને? ત્યાં ખરેખર માનવું શું? કે કર્મ મને કાંઈ કરી શકતા નથી. અને તેનો તેવો અર્થ કરે છે, પણ એ અર્થ ખરો નથી, કેમ કે તે કથન વ્યવહાર નહીનું છે, માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું તે કથન છે. એટલે આત્માનુશાસનમાં નિમિત્ત ઉપાદાનના જ ચાલે છે ને, નિમિત્તની તેને ખાલી ભાષા બોલાય છે. ખ્યાલ આવે? નિમિત્તની ભાષા ન બોલાય તો આખો જે લૌકિક વ્યવહાર છે એનો નાશ થઈ જાય. એટલે જયારે કાર્ય થયું ત્યારે આજુબાજુ કોના ઉપર આરોપ આપવા માટે કોણ વ્યક્તિ કોણ અન્ય પદાર્થ ત્યાં હતું એટલું જ્ઞાન કરવા માટે નિમિત્તે ત્યાં કીધું હતું. એટલે વ્યવહાર રીતે એ ભાષા બોલવી ઇઝ ઓકે, એમાં કઈ ખોટું નથી, પણ એવું માનવું એ મિથ્યાત્વ છે. ખ્યાલ આવે? જો આગળ વાંચો. એનો પણ એનો એવો અર્થ કરવો તે ખરો નથી, કેમ કે તે કથન વ્યવહાર નહીનું છે, માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું તે કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે જ્યારે જીવ પોતાના પરિણામ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે, અર્થાત પોતાના પર્યાયનો ઘાત કરે છે, ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્ત રૂપ જે દ્રવ્ય કર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું છે તેને ઉદય કહેવાનો ઉપચાર છે. એટલે કે તે કર્મ પર નિમિત્તનો આરોપ આવે છે. આપણે જો લાસ્ટ ક્લાસમાં એ પણ વાત થઈ હતી કે જ્યારે જીવ એક પર્ટિક્યુલર પરિણામ કરે ત્યારે કર્મ તો ઘણા વેરાયટીના મોજૂદ છે, પણ જીવના પરિણામોના નિમિત્ત અનુસાર એ કર્મમાં પણ એવું પરિણમન એ સમયે થાય છે. તો કર્મમાં નિરંતર આવું પરિણમન થયા જ કરે છે. કર્મમાં એવું પરિણમન થયું માટે જીવના એવા પરિણામ થયા એમ પણ નહીં, અને જીવના પરિણામ થયા એટલે ત્યાં કર્મમાં પરિણમન થયું એમ પણ નહીં. બેનું પરિણમન સ્વતંત્ર છે, દેવનું પોતાનું પરિણમન સ્વતંત્ર છે, અને એકબીજા પર નિમિત્ત નૈમિત્તિક હોવાનો આરોપ આવે છે. ખ્યાલ આવે? એવો આરોપ આપવો એ લૌકિક ઉપચાર છે, એ લૌકિક ઉપચાર છે, પણ એવું માની લેવું તે મિથ્યાત્વ છે. એક બધો દરવાજો બંધ છે તો નોઈઝ આવે છે. જો આપણે આગળ વાંચીએ. જો આગળ વાંચીએ 98 પેજ પર સેકન્ડ લાઈન ઉપર ને, હા 98 પેજ પર સેકન્ડ લાઈન. અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી, પોતાના પર્યાયનો ઘાત કરતો નથી, તો દ્રવ્ય કર્મના તે જ સમૂહને નિર્જરા નામ આપવામાં આવે છે. બોલો કેટલી સુંદર વ્યવસ્થા છે. જો બે મુનિરાજ ને આપણે લઈએ, બે મુનિરાજ જ છે બરાબર, દ્રવ્યલિંગી ભાવલિંગી મુનિરાજ છે બે. સમજો દેવ ને ચારિત્ર મોહનીય કર્મ નો ઉદય છે. ચારિત્ર મોહનીયમાં સમજો દેવ ને ક્રોધ કશાય ક્રોધ કર્મ એના કર્મ પરમાણુ પડ્યા છે. જેવી રીતના એક છે અકંપર આચાર્ય બરાબર, અને એક લઈએ આપણે દ્વિપાયન મુનિરાજ. ખ્યાલ છે ને દેવની સ્ટોરી? તો ખ્યાલ હશે કે નહીં? અકંપન આચાર્યને નિમિત્ત શું મળ્યું? બારમાં નિમિત્ત શું મળ્યું એમને? કે ઉપસર્ગ થયો ને, બલિ મંત્રી ને બધા પર ઉપસર્ગ કર્યો એમના પર, એટલે ઘાસ આદિ ત્યાં લગાવીને એને બાળી દીધું. એટલે આજુબાજુથી બધે અગ્નિ જળી રહી છે, શરીર બળી રહ્યું છે, ત્યાં ક્રોધ કશાયના કર્મ પરમાણુ પણ પડ્યા છે. હવે એમણે ગુસ્સો કરવો જોઈએ કે નહીં? એ કોણ નિર્ણય કરે કે એમણે ગુસ્સો કરવો કે નહીં? એ પોતાનો પરિણામ છે ને, એમના પોતાના પરિણામ છે. બહારના ઘાસ આદિ બળવાનું નિમિત્ત, શરીર બળવાનું નિમિત્ત તો પરપદાર્થ છે, પરપદાર્થ છે ને, એ પુદ્ગલ છે. અને ત્યાં કર્મ પરમાણુમાં જે ક્રોધ કષાયના કર્મ પરમાણુ પડ્યા છે એ પણ પુદ્ગલ છે, એ પણ અન્ય દ્રવ્ય છે. તો જીવના પરિણામ કેવા થવા જોઈએ એ કોણ નિર્ણય કરે? કે જીવ પોતે સ્વયં જ્ઞાન નહીં, ત્યાં એ કષાયના પરિણામ છે ને, ચારિત્રની એ ગુણની પર્યાય છે. જ્ઞાન તો એને જાણે છે, પણ ત્યાં જીવના પુરુષાર્થ પૂર્વક એમણે ક્રોધ કષાયને રોકીને એ પરિણામને ક્યાં લગાવ્યા? પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મામાં લગાવ્યા. ખ્યાલ આવે? તો પોતાના આત્મામાં લીન છે, બહાર જે પરિણામન ચાલુ છે તો ચાલુ. ખ્યાલ આવ્યો? હવે બીજી બાજુ દ્વિપાયન મુનિરાજ, એમને શું નિમિત્ત મળ્યું? હા, એ હા, જ્ઞાન નું કાર્ય છે વિવેક કરવું કે ભાઈ હું જીવ છું.
હા,
બસ હવે જયારે એ ત્યાં ઉપસર્ગ થઈ રહ્યો છે, બધું બળી રહ્યું છે, ત્યારે એ જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય છે. એટલે ત્યાં ખરેખર તો બધા જ ગુણનું કાર્ય ચાલે છે. પણ આપણે અહીંયા જે ક્રોધની વાત કરીએ છીએ તો ત્યાં સામે વિતરાગતાના પરિણામ છે ને. હવે દ્વિપાયન મુનિરાજને શું નિમિત્ત મળ્યું? પેલા યાદવ કુળના જે રાજકુમારો હતા એને ત્યાંથી ઓલા પાણી પીધું, ઓલા જ્યાં દારૂ ફેંકી દીધી હતી એ પાણી એમણે પીધું તો એમને એમને મદ ચડી ગયું. અને એ મદ ચડી ગયું એટલે એ દ્વિપાયન મુનિરાજ વિશે ગમે તેવું આડું ટેડું બોલવા લાગ્યા કે જો આવી ગયો આ નગ્ન દિગંબર, આને જ કારણે દ્વારકા બળવાની છે એવું આવ્યું હતું નેમિનાથ ભગવાનના વાણીમાં. આટલું સાંભળવાથી એમને ક્રોધ આવી ગયો. ક્રોધ આવ્યો તો ઓલું અશુભ, ઓલું વૈકરીક શરીર, અશુભ વૈકરીક શરીર શું કહેવાય, તેજસ શરીર, એ નીકળું. અને આરક શરીર, સોરી, એ આરક શરીર નીકળું અને આખું નગર બળી ગયું. હવે મને કહો, એ યાદવ કુંવારો જે છે, જે ગમે તેવું બોલતા હતા, એમણે નિર્ણય કર્યો કે દ્વિપાયન મુનિરાજના કેવા પરિણામ થવા જોઈએ? નહીં. તો ઓલું આરક શરીર નીકળું, એમણે નિર્ણય કર્યો કે આમના પરિણામ કેવા હોવા જોઈએ? નહીં. તો આમના પરિણામ કેવા હોવા જોઈએ નિર્ણય કરનાર કોણ? એ પોતે જ. ખ્યાલ આવ્યો કે નહીં? જો આમને પણ એ ક્રોધ કશાયના કર્મ પરમાણુ પડ્યા છે, અકંપન આચાર્યને પણ, જ્યાં એમને પરિણામ પોતાના મંદ જ રાખ્યા, વિતરાગતા મય રાખ્યા, તો ઓલા કર્મ પરમાણુનો અનુભાગ, જો આમ કહેવાય ને કે કર્મ જે બાંધ્યા ભોગવવા તો પડે, ભોગવવા પડે બરાબર છે, પણ કયા અનુભાગ સાથે ભોગવવા પડે એવું ક્યાં લખ્યું છે? તો બસ આ કર્મનો અનુભાગ એટલો હીન થઈ ગયો કે ઉદયમાં આવીને ખરી ગયા તો પણ દ્વિપાયન, અરે અકંપન આચાર્યના પરિણામ ડગ્યા જ નહીં. ખ્યાલ આવે ને? માટે એને જ નિર્જરા કહેવાય છે. ખ્યાલ આવે? એ કર્મના પરમાણુને નિર્જરા કીધું. અને આ દ્વિપાયન મુનિરાજને કે એમને જે કર્મ પડ્યા હતા, અને અહીંયા તીવ્ર ક્રોધના ભાવ થયા, તો કર્મ પણ એ તીવ્ર ક્રોધ રૂપે ઉદયમાં આવ્યા ને, તો એને જ એનો ઉદય કહેવાય છે. ચાલો ને, ઉદય ને નિર્જરામાં આટલો જ ફરક. હવે કર્મનો ઉદય કે કર્મનું નિર્જરા, એ તો ખાલી જીવના પરિણામને માપવાનું સાધન છે. ત્યાં જીવના પરિણામ મંદ છે કે તીવ્ર છે, મંદ અને તીવ્ર કહેતા કંઈ ક્વોન્ટિટેટિવલી ખબર પડતી નથી ને. એટલે એને માપવાનું સાધન કર્મના પરમાણુ છે. કે જો કર્મનો આટલી ડિગ્રીનો ઉદય આવે, ત્યાં તમે એને ગણિતથી બતાવી શકો કે જો આટલો તીવ્ર કર્મનો ઉદય છે. ના, ઉપયોગ તો જીવ પોતાના કષાય ભાવમાં લગાવે છે, કર્મમાં નથી લગાવતો. જીવને જે કષાય ભાવ થયા એ પોતાના કષાયમાં લીન થયો, અને એટલે કર્મને એનો ઉદય કહેવાય છે. કર્મનો ઉદય કર્મમાં, જીવના પરિણામ જીવમાં, અને આપસમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે એમ કહેવાય કે કર્મએ જીવને આવો ઉદય કરાવે. ખ્યાલ આવે? પણ ખરેખર આ બે દ્રવ્યની સ્વતંત્રતા સમજી જઈએ તો જો કષાય ભાવ નહીં આવે એવું નહીં બને. હજી આપણી ભૂમિકા છે તો આપણી ભૂમિકા અનુસાર કષાય આવશે, પણ જીવ એનાથી હટીને એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે. હવે હું આ કરું છું એમ અભિમાન નહીં રાખે. હવે શું એને એને કેવું અંદરથી ભાવ કેવો થશે કે આ થયા અને મેં એને જાણ્યા. ખ્યાલ આવ્યો કે નહીં? એ બેમાં બહુ ફરક છે. આ જો આ ગુસ્સાના ભાવ મેં કર્યા પહેલા એવું હતું, અને હવે શું થશે કે ના મારાથી થઈ ગયા, એ હું નથી, હું તો આ જાણનાર પદાર્થ છું. ચાલો ને, એમ પોતાની આખું એક્ઝિસ્ટન્સ, જે આપણું પોતાનું વજન, એ કષાય ભાવોથી હટીને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ પર વહી જવું, એને કહેવાય શ્રદ્ધાનું પલટવું. ખ્યાલ આવે છે ને? જો આગળ વાંચે શું કહે છે, એક બાજુ આપણે ઉદય જોયો, એક બાજુ નિર્જરા જોયું, બરાબર? એનું જ નામ નિર્જરા આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવા પૂરતો એ વ્યવહાર કથનનો અર્થ થાય છે. જો બીજી રીતે, એટલે કે બીજા શબ્દ પ્રમાણે અર્થ કરવામાં આવે, તો સંબંધને બદલે કર્તા કર્મનો સંબંધ માનવામાં બીજી રીતે અર્થ કરવામાં આવે તો સંબંધ ને બદલે કર્તા કર્મ નો સંબંધ માનવા બરાબર થાય છે, અર્થાત ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર એક રૂપ થઈ જાય છે. જો કર્મ જીવનું કરે છે એમ માનીએ તો એમાં ઉપાદાન નિમિત્ત પણ રહેતું જ નથી. આને મારું કર્યું કર્તા કર્મ જ થઈ ગયું ને ત્યાં. અથવા તો એક બાજુ જીવ દ્રવ્ય અને બીજી બાજુ અનંત પુદ્ગલ દ્રવ્યો એટલે કે કર્મો, તે અનંત દ્રવ્ય મળીને જીવને વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે કે જે બની શકે નહીં. ખ્યાલ આવ્યો તમને? નહીં તો જીવને કર્મ ક્યારે છૂટવા જ ન દે. એ કર્મ નક્કી કરે કે આપણું નિર્વાણ ક્યારે થશે. ખ્યાલ આવ્યું કે નહીં? આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી, નુકસાન કર્યું, પરિણામ આવ્યો વગેરે પ્રકારે ઉચ્ચારથી કહેવાય છે. પણ તેનો જો તે શબ્દ પ્રમાણે જ અર્થ કરવામાં આવે તો તે ખોટો છે. ખોટો છે એટલે કે ત્યાં મિથ્યાત્વ જ છે. બરાબર? ઓકે, તો આપણે જે વાંચી રહ્યા છીએ ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય શું? તો પહેલો ઉપાય શું કે શાસ્ત્રના આધારે નિર્ણય કર્યો અને પછી એવું ભાવ વાસન પૂર્વક નક્કી કર્યું કે આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. બરાબર? આટલી વાત થઈ. હવે જો આગળ વાંચીએ ઉપર માટે રેફરન્સ જુઓ સમયકાર ગાથા 122-125 તથા 377-374 આ ટાઈપિંગ મિસ્ટેક છે. એની નીચે પ્રમાણે અમૃત ચંદ્રાચાર્યની ટીકા. આ રીતે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે પહેલા તો સ્વદ્રવ્ય પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય છે. બરાબર? હવે આગળનું વાંચીએ છીએ. આ હાફ પ્રોસેસ થયો. આગળ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી પરદ્રવ્યો ઉપરનું લક્ષ્ય છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું. જો આ બહુ પાવરફુલ સેન્ટેન્સ છે. જે વસ્તુ મારી છે જ નહીં તો હવે એનો વિચાર શું કરવો? જે વસ્તુ મારી છે જ નહીં એનો વિચાર શું કરવો? હવે જોજો આપણા બધાના મેજોરિટી વિચારો ક્યાં અટકી રહ્યા છે? ના, પરદ્રવ્ય ને નહીં. હવે તો પહેલા આપણી અંદર આવી જાય. આપણા મેજોરિટી વિચાર ક્યાં અટકેલા છે? કે જો મને આવો સરસ ભાવ થયો, મને આવા ખરાબ ભાવ થઈ ગયા, મને આજે પૂજામાં બહુ મજા આવી, મને આજે આમાં પ્રવચનમાં બહુ મજા આવી. જીવને ક્યાં અટકેલો છે? કે પોતાના શુભ શુભ ભાવો અથવા તો પોતાના સ્મરણોમાં. જેવી રીતના હું નાનો હતો ત્યારે મેં આમ કર્યું હતું, અથવા તો હું મોટો થઈશ ત્યારે હું આમ કરીશ. ખ્યાલ આવે છે કે નહીં? એ જીવ પોતાના વિચાર વિકલ્પમાં, એની જે એમ કે શેખ ચિલ્લીના વિચારોમાં, એના વિચારોમાં અટકેલો રહે છે. હવે પોતાના જ વિચારોને તમે તપાસી જોજો. આજે ચાર વસ્તુ આપણે કીધી. એક તો સારા ખરાબ પરિણામોમાં, શુભ અશુભ ભાવમાં, અથવા તો પોતાના ભૂત ભવિષ્યકાળના વિચાર વિકલ્પોમાં. આમાં જ જીવ અટકેલો રહેશે કે નહીં એનો તમે વિચાર કરજો. આની સાથે હવે આપણે પરદ્રવ્ય સાથે ભિન્નતા કરી નાખી એટલે એનાથી આગળ વધ્યો. ખ્યાલ આવ્યો ને? બાકી અડધા વિચારો તો પરદ્રવ્ય વિશેના છે, પણ હવે એની આપણે વાત નથી કરતા કેમકે એનાથી જુદા પણ તો કર્યો. જો આગળ વાંચે, જો સ્વદ્રવ્ય પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી પરદ્રવ્ય ઉપરનું લક્ષ્ય છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું. હવે જો સિદ્ધાંત કહે છે ત્યાં આત્માના બે પડખા છે એ જાણવા. કયા બે પડખા છે? એક પડખું આત્માનું દરેક સમયે ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવ રૂપપણું દ્રવ્ય ગુણે પર્યાયે વર્તમાન પર્યાયને ગૌણ કરતા છે. જે આત્મા દ્રવ્ય છે એનું દ્રવ્ય સ્વરૂપ જે ત્રિકાળ વસ્તુ કુટસ્થ, એક અનાદિ અનંત, એમાં અનંત ગુણો પણ રહેલા છે અને આ વર્તમાન પર્યાયને ગૌણ કરી નાખી તો ભૂતકાળની બધી પર્યાયો અને ભવિષ્યની બધી પર્યાયો યોગ્યતા રૂપે એમાં છે ને. યોગ્યતા એટલે કે આમાંથી આવી પર્યાયો થઈ કે થશે એ જાતનું આખો એક અખંડ વસ્તુ એ અહીંયા વિરાજમાન છે. હા, એક એને ત્રિકાળી અંશ કહેવાય. બરાબર? જો તો વર્તમાન પર્યાયને ગૌણ કરતા છે. આત્માનું આ પડખું તે નિશ્ચય નયનો વિષય છે. આ પડખાને નક્કી કરનાર જ્ઞાન નું પડખું તેને નિશ્ચય નહીં કહે. આ જ્ઞાન ને નિશ્ચય નહીં કહેવાય છે અને પદાર્થ ને નિશ્ચય નહીં નો વિષય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ વિષય કેવો છે કે એ અનાદિ અનંત ત્રિકાળી એક વસ્તુ છે. આથી જીવ અનંત ભવોમાં રખડીને આવ્યો તો એ જીવમાં કઈ ઘટી ગયું? આપણે લાસ્ટ ટાઈમ વાત કરી છે ને કે અનંત ભવોમાં કઈ ઘટી નથી ગયું, તો અત્યારના પણ એ આખી ને આખી સત્તા અહીંયા મોજુદ છે કે નહીં? તો એની અંદરથી આપણને કુમારી આવી જોઈએ ને, આપણે શું કરવું જોઈએ? જલસા કરવાના. લાસ્ટ ટાઈમ વાત કરી છે, ક્યારે પણ કઈક પ્રોબ્લેમ આવે તો વિચાર શું કરવાનો કે હું તો જીવ છું ને, મારામાં કઈ થયું? કઈ નથી થયું. તો કઈ લાગે વળગે નહીં, મારામાં કઈ ઘટ્યું નથી, કઈ વધ્યું નથી, તો શું કરવાનું? એ વિચાર કરીને જલસા કરવાનો. જો એને કહેવાય ત્રિકાળી અંશ, બરાબર? આ કયો આપણો ત્રિકાળી અંશ. એને કહેવાય નિશ્ચય નયનો વિષય. હવે જો આગળ વાંચો બીજું પડતું, વર્તમાન પર્યાયમાં દોષ છે, વિકાર છે, તે નક્કી કરવું, આ પડતું તે વ્યવહાર નયનો વિષય છે. વર્તમાન પર્યાય પણ છે ને જીવમાં એક સમયની પર્યાય રૂપ અંશ છે. એ પર્યાયમાં જાણવાનું કાર્ય પણ ચાલે છે, માનવાનું કાર્ય પણ ચાલે છે. એમાં જે રાગ દ્વેષ આદિ અથવા વિકારી નિર્વિકારી ભાવ આદિ એ જે પણ પ્રકારના ભાવ છે, જે ચારિત્ર ગુણની અવસ્થા છે, એ પણ ચાલે છે. આ બધી પર્યાયો એક સમયની છે, એ મારું ખરેખર સ્વરૂપ નથી, અનિત્ય છે. હા, અનિત્યમાં વર્તમાનમાં જીવ ડૂબેલો છે. જો ખરેખર તો આ અનિત્ય અંશ જે કહે છે ને વર્તમાન પર્યાય, એ તો ખાલી વર્તમાન એક સમયની જ છે ને, કેમકે ભૂત ભવિષ્ય તો ઓલામાં લઈ લીધા, ઓલા ત્રિકાળી અંશમાં લઈ લીધા. હવે આપણા પરિણામ, હવે પ્રેક્ટિકલમાં વિચાર કરો. મને કહો આપણે વર્તમાનનો વિચાર કેટલો કરીએ? જનરલી તો વિચાર આપણે ભૂત ભવિષ્યના જ કરતા હોય કે નહીં? તો વર્તમાનના વિચારમાં તો હોતા જ નથી. તો આમ કહીએ ને કે ભાઈ આપણે તો ત્રિકાળીનો જ વિચાર કરીએ છીએ, એમ ન કહી શકાય? ન કહી શકાય. કેમકે ખરેખર ત્રિકાળીનું સ્વરૂપ જાણતા નથી. આ તો એ જૂની પર્યાયોને ખાલી સ્મરણમાં વાપરી વાગોળીએ. મને કહો, સમજો કોઈ તમને કઈ કહી દીધું અને તમને ખોટું લાગી ગયું, હવે ખોટું હમણાં લાગ્યું અને પતી ગયું ને એ પર્યાય, રહી ગયું. હવે સમજો બે કલાક પછી, હવે એ તો વર્તમાનમાં આપણને કઈ કહી નથી રહ્યા ને, તો વર્તમાનમાં આપણને ખોટું નથી લાગી રહ્યું ખરેખર. પણ ઓલું બે કલાક જૂનું, ઓલું બે કલાક જૂનું આપણે યાદ કરીને અરે મને ખોટું લાગ્યું, મને ખોટું લાગ્યું, અરે પતી ગયું ને એ તો. ખ્યાલ આવે છે કે નહીં? એમ કરીને જીવ જે ઓલી બે કલાક જૂની પર્યાયમાં દુઃખી થયો હતો, એ દુઃખને ફરીથી યાદ કરીને દુઃખી થાય છે. બાકી ખરેખર દુઃખનું કારણ જ નથી હવે, કેમકે એ જે કારણ હતું એ તો ગયું. નિમિત્ત કારણ, ખરેખર એ કોઈએ કઈ કહ્યું એ નિમિત્ત કારણ પણ બે કલાક પહેલા વયું ગયું, એ પણ વર્તમાનમાં નથી. અને એને યાદ કરીને જીવ દુઃખી થાય છે. કેમકે એ જીવ ત્યાં પોતાપણું માની રાખ્યું છે ને, મને આ થયું, મને આ થયું, એટલે વારંવાર એને યાદ કર્યા કરે. એમાં કોઈ નિમિત્ત તો અનેક કહી શકાય ને, એ બે કલાક જૂની પર્યાય જ નિમિત્ત કહેવાય. આ ભેદ જ્ઞાન જે આગળ કહ્યું ને કે એ કોઈ અન્ય દ્રવ્ય મારું કઈ કરી શકતું નથી, સૌથી પહેલો સિદ્ધાંત એ. અને બીજું ભેદ જ્ઞાન હવે અહીંયા કહે છે કે આ જે ક્ષણિક પર્યાય છે, જે વ્યવહાર નહીંનો વિષય, ત્યાંથી ઉપયોગને હટાવીને નિશ્ચય નહીંના વિષયમાં લઈ જવું, એ બીજો હમણાં કહે છે આપણને આગળ. એટલે જે વિચારમાં આપણે પેલી બે કલાક જૂની પર્યાયને યાદ કરીએ છીએ, એની બદલે એનાથી હટીને આ પોતાના આત્મ સ્વરૂપને યાદ કરવું. જીવે પોતાના જ્ઞાનમાં બુદ્ધિપૂર્વક આત્માનો વિચાર કરવો, આત્મા કેવો છે, એમાં આવા જ્ઞાન ગુણ છે, આવી શક્તિઓ છે, એનો એક એક સ્વભાવનો વિચાર કરીને એવા જ વિચારોમાં રહેવું, એ વિચારોથી આત્માનુભવ થશે. પણ એની પહેલા પણ પરિણામ તો મંદ રહે છે કે નહીં? એની પહેલા એ દુઃખ નથી થતું, અને ત્યાં આત્માનુભવ થશે ત્યારે તો સાક્ષાત સુખ પ્રગટ થાય છે. એને જોઈ શકતો જ નથી. બરાબર છે, સાવ સાચી વાત છે. કે સમજો આપણને કોઈ આવી લાખો પણ મારી દે તો મને માર્યો કરીને આપણે જ પકડી રાખ્યું છે. પણ ખરેખર જેને એનો સ્પર્શ થયો એ તો હું છું જ નહીં, અને આ આત્માનો સ્પર્શ તો એ કરી શકતો નથી. બહુ સુંદર વાત છે. ખરેખર જીવ પોતાના આત્માની અન્ય પદાર્થોથી પહેલા સ્વતંત્રતા સમજી જાય, અને આત્મામાં ખરેખર ક્યારે કઈ થયું જ નથી. જો કેટલી સુંદર વાત છે, જરા સાંભળજો ને વિચાર કરજો. આત્મા એ અન્ય પદાર્થની સાથે ક્યારે બંધાયો નથી, પહેલી વાત. કેમ કે બે દ્રવ્ય સ્વતંત્ર જ છે. બીજો પોઈન્ટ કે એક તો અન્ય સાથે બંધાયો નથી, પ્લસ પોતામાં ક્યારે કઈ કમી થઈ નથી. અનાદિકાળથી પોતે આખો અખંડ જ છે. હા, એટલે કોઈની સાથે બંધાઈને દુઃખી થયો નથી, પોતામાં ક્યારે કઈ કમી આવી નથી, અને હવે જયારે ભગવાન થશું ત્યારે પોતામાં કઈ વધી જવાનું નથી. ચાલ આવે ને? એટલે ખરેખર જો આ જરા અપેક્ષા સમજો, ખરેખર જીવે સંસારથી મુક્ત થવા માટે સ્વભાવમાં કશું કરવાનું જ નથી. કેમ કે ક્યારે કઈ બદલાવ થતો જ નથી, એટલે તો એને કુટસ્થ કહેવાય ને. આવો સ્વભાવ છે એવું જાણે, આમ બસ આવો સ્વભાવ હું પોતે છું, આવું જાણતા જ જીવનો સંસારનો નાશ થાય છે. જે રીતના આપણે એમ કહીએ ને કે ભાઈ આગ હોય તો એનો એક સ્પાર્ક, એક ચિંગારીથી જ આખું ગમે તેટલું મોટો ઈંધનનો સમૂહ હોય એ બળી જવા માટે સક્ષમ છે. એવી રીતના સ્વભાવ છે ને, એ સ્વભાવનો તો ક્યારેય યુઝ જ નથી કરવો પડતો. એનો એક ચિંગારી આ વર્તમાન પર્યાય જ એ ઇનફ છે કે એનાથી આખો જીવનો સંસાર રૂપી આ ઈંધન બળીને ભસ્મ થઈ જાય છે અને પોતે સિદ્ધ થાય છે. જો વાંચ્યો આપણે કેટલું વાંચ્યું કે એક આ નિશ્ચય નયનો વિષય છે ત્રિકાળી અંશ, અને એક આ વ્યવહાર નયનો વિષય છે જે વર્તમાન પર્યાયના વિકારી ભાવ. બરાબર. જો બીજું પડખું વર્તમાન પર્યાયમાં દોષ છે વિકાર છે તે નક્કી કર્યું. આ પડખું વ્યવહાર નયનો વિષય છે. આમ બે નય દ્વારા આત્માના બંને પડખાને નક્કી કર્યા પછી, જો અહીંયા વાક્ય શું નાખ્યું કે હવે બંને પડખાને નક્કી કર્યા પછી, એટલે કે પહેલા શાસ્ત્રના આધારે જાણો કે આ આત્મામાં આવો ત્રિકાળી અંશ પણ છે, ક્ષણિક અંશ પણ છે. હા, જાણો ને શ્રદ્ધા કરો કે આજે આત્મા છે એ ખાલી નિત્ય નિત્ય જ નથી, એ ખાલી પર્યાય પર્યાય જ નથી, એમાં આવા બે વંશ છે. વર્તમાનમાં રાગાદી આદિ થાય છે તો મને જ થાય છે, જે પ્રવચન સાધી શાસ્ત્રમાં કહે છે ને કે ભાઈ જયારે જીવ રાગાદી કરે છે તો જીવ જ રાગી છે, અને જયારે જીવ ધર્મ કરે છે તો જીવ જ ધર્મી છે. તો આવા પર્યાય રૂપ પરિણમન પણ થાય છે તો કોને થાય છે? કે કઈ પરપદાર્થ ને થતા નથી? આ જીવમાં રાગાદી થયો તો કઈ પૂજ્જલ ને નથી થયો, આ જીવમાં જ થયો. આવું નક્કી કરો. બરાબર. આ સેકન્ડ થયો. પહેલા એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરતું નથી એ નક્કી કર્યું. હવે આ બીજું કે જીવમાં દ્રવ્ય પર્યાયાત્મક એક સ્વભાવ છે એ નક્કી કર્યું. હવે એના પછી વિકારી પર્યાયનું વલણ એટલે કે લક્ષ્ય છોડીને પોતાના ત્રિકાળી ચૈતન્ય તરફ વળવું. ત્રિકાળી ચૈતન્ય તરફ વળવું એટલે શું? કે એ રીતે ત્રિકાળી તરફ, ત્રિકાળી દ્રવ્ય તરફ વળતા એ ત્રિકાળી નિત્ય પડખું હોવાથી તેને આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય છે. અહીંયા લખ્યું નથી ને આ ત્રિકાળી ચૈતન્ય તરફ વળવું એનો શું મતલબ? આપણું જે આ જ્ઞાન નો ઉપયોગ દર સમયે જે આ બહાર ભટકી રહ્યો છે એને ત્યાંથી વાળીને પોતાના આત્માનો ચિંતન મનન વિચાર કરવો એ પ્રાથમિક ભૂમિકા છે. હા, ઓલા બહારની વસ્તુઓને ગૌણ કરવી, ગૌણ એટલે કે હવે એનો વિચાર નહીં કરો. નાના છોકરા હોય ને, એને કોઈ વસ્તુનું જોઈતી હોય ને બહુ કજિયો કરે તો આપણે શું કરીએ? એને એને કજિયાથી રોકવા માટે શું કરીએ? એનું માઇન્ડ ડાયવર્ટ કરીએ કે નહીં? એનું માઇન્ડ ત્યાંથી ડાયવર્ટ કરીને કોઈ બીજી વસ્તુમાં લગાવે એટલે ચૂપ થઈ જાય, બરાબર છે કે નહીં? એવી રીતે આ નાનું છોકરું છે તો એને આજે દુનિયાના કજિયા એટલે કે કશાય ભાવ એનાથી રોકવા માટે શું કરવાનું? કે એનું ત્યાંથી માઇન્ડ ડાયવર્ટ કરવાનું. અને બીજો વિષય શું આપતો? આ આત્માનો સ્વભાવ. ચાલ આવે ને, આ આત્માનો જે ત્રિકાળી સ્વભાવ છે એનો વિષય આપતા જીવ નિરંતર જયારે પોતાની શક્તિઓ આદિનો વિચાર કરે છે તો એને ઓટોમેટિકલી કશાય ભાવ ઉત્પન્ન નથી થતા. સમ્યક દર્શન પહેલા જયારે કશાય આદિ ઉત્પન્ન થઈ રહ્યા છે તો મંદ કશાય થાય છે, અને સમ્યક તો પછી તો અનંતાનુબંધીને કશાય ઉત્પન્ન જ નથી થતા. ખ્યાલ આવે ને? જો એટલે આવું આ તરફ વળતા એ ત્રિકાળી નું નિત્ય પડખું હોવાથી એના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય છે. આખો માર્ગ, આખો જે પ્રોસેસ છે બહુ સિમ્પલ છે. પહેલા તો આ હું છું, આ બાકીનું હું નથી એવો નિર્ણય કર્યો. હવે જે હું છું જ નહીં તેનો વિચાર શું કરવો? એટલે ત્યાંથી જ્ઞાનને બી હટાવી લીધું અને હવે ખાલી પોતાના આત્માનું ચિંતન કર્યું. તો એમાં પણ જે ત્રિકાળી અંશ છે એનું ચિંતન કર્યું, એટલે પર્યાયનું ચિંતન ન કર્યું. જેવી રીતના આપણે પેલું યુગલ કિશોરજી હતા ને બાબુજી, એક બહુ સરસ એક્ઝામ્પલ આપતા હતા એમના પ્રવચનમાં કે કોઈ કુશળ હોકી પ્લેયર હોય, એ હોકી પ્લેયર જયારે એની પાસે બોલ છે તો હવે એને ગોલ મારવો છે તો શું કરે? કે પહેલા તો એ જુએ કે ભાઈ આમાં મારી ટીમના કોણ છે ને મારી ટીમના કોણ નથી. જે મારી ટીમના નથી એને બોલ પાસ કરે? એને બોલ પાસ ન કરે ને. એવી રીતના અન્ય દ્રવ્યો કોણ છે? એ મારી ટીમના જ નથી, એ તો બીજી ટીમના છે, એ અન્ય દ્રવ્ય છે. તો ઉપયોગ શું છે? આપણો બોલ છે એને તમે પાસ કરો? ન કરવો જોઈએ. બોલ ક્યાં રાખવાનો? કે પોતાની ટીમમાં રાખવાનો, એટલે કે પોતાના સ્વદ્રવ્યમાં એને ઉપયોગને રમાવવો. આપણા જ્ઞાનને જેટલું બને એટલું પોતાના આત્માના જ ચિંતન મનનમાં રાખવું, ભલે આપણી અસ્થિરતા છે, ઉપયોગ બહાર વયો જશે, એને પાછું લઈ આવવું. ચાલે ને? ઉપયોગને લગાવવો અહીંયા પુરુષાર્થ કામ આવે છે. આપણે ત્યાં એમ ઉભા રહી જઈએ, અરે ઉપયોગ રહેતો નથી મારો, એટલે આઈ ગેટ ડિસ્ટ્રેક્ટેડ. આપણે આઈ ગેટ ડિસ્ટ્રેક્ટેડ, આમાં કઈ ઉપયોગ રાખતો નથી. અરે લાગતો નથી ને, આપણે લગાવતા નથી. ત્યાં તો આપણું એમાં કઈક તો ઓનરશીપ હોવી જોઈએ ને આપણી. એ તો આપણી ઓનરશીપ છે કે એ ઉપયોગને આપણે લગાવતા નથી. તો એ ઉપયોગને ત્યાં લગાવવું. હવે એ લગાવતા એને ત્રિકાળી અંશ ઉપર લઈ જવું. હવે ઓલો જે બોલ જે છે એ ઓલા ડિફેન્ડરને પાસ કરે તો એ ગોલ ના કરી શકે, તો કોને પાસ કરવાનો? એ જે આગળ ઓલા ઓફેન્સમાં ઊભા હોય એને બોલ પાસ કરે તો એ ત્યાં જઈને ગોલ મારી શકે ને. એવી રીતના હવે આપણે ઉપયોગ કોના ઉપર લગાવવો? કે આ જે ત્રિકાળી અંશ છે એના ઉપર લગાવવો. ખ્યાલ આવ્યું? આનાથી જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. જો આગળ વાંચે, જો કે નિશ્ચયને અને સમ્યક દર્શન એ બંને જુદા જુદા ગુણોના પર્યાય છે. નિશ્ચયને કયા ગુણની પર્યાય છે? જ્ઞાન ગુણની પર્યાય છે. નય છે એ શ્રુત જ્ઞાનનો અંશ છે, અને સમ્યક દર્શન છે શ્રદ્ધા. તો આપણે આગળ આવ્યું ને, શ્રદ્ધા અપેક્ષાએ વર્ણન, જ્ઞાન અપેક્ષાએ વર્ણન. ખ્યાલ આવ્યો ને? એટલે બે જુદી જુદી અપેક્ષાએ વર્ણન છે ખરું, પણ બે સાથે થઈ રહ્યું છે માટે ઉપચારથી એકબીજા ઉપર આરોપ આપવામાં આવે છે. જુદા જુદા ગુણના પર્યાય છે તો પણ તે બંનેનો વિષય એક જ છે, અર્થાત તે બંનેનો વિષય એક અખંડ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એને બીજા શબ્દમાં ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ કહેવામાં આવે છે. સમ્યક દર્શન કોઈ પરદ્રવ્ય, દેવગુરુ, શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરે ને સ્વીકારતું નથી. સ્વીકારતું નથી એટલે કે ત્યારે એ જીવની શ્રદ્ધા આ બધા પર, જીવનો ઉપયોગ ત્યારે આ બધા પર નથી. જીવનો ઉપયોગ ત્યારે કોના પર છે કે પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મા પર જ એનો ઉપયોગ છે. કેમ કે તેના વિષય ઉપર કયા મુજબ ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ આત્મા છે તેનો, એટલે કે એ સમ્યક દર્શન નો વિષય કોણ છે કે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ આત્મા. આપણે સમ્યક દર્શન નો વિષય કહીએ, દ્રષ્ટિ નો વિષય કહીએ, આદિ કોન્સેપ્ટ આવે છે ને શાસ્ત્રમાં, એટલે એની વાત એકદમ સિમ્પલ છે કે આપણા ઉપયોગને ક્યાં લગાવવો કે જેનાથી સમ્યક દર્શન પ્રગટ થાય. એ ઉપયોગને પોતાના ત્રિકાળી આત્મામાં લગાવવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. જો આગળ વાંચો, 5 મિનિટ છે, બીજા 1-2 ટોપિક આપણે લઈ લઈએ. જો નિર્વિકલ્પની શરૂઆત, નિર્વિકલ્પ અનુભવની શરૂઆત, નિર્વિકલ્પ અનુભવની શરૂઆત 4th ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ 4th ગુણસ્થાને તે ઘણા કાળના અંતરાળે થાય છે. જો જ્યારે જીવ 4th ગુણસ્થાનમાં છે ને તો 3 વસ્તુ થાય છે. એક તો કે આત્માના અનુભવનો ડ્યુરેશન ઓછું છે, એ કેટલા કાળ માટે થાય એ શોર્ટ પીરિયડ છે. એની ફ્રીક્વન્સી ઓછી છે, એ ઘણા લાંબા લાંબા કાળે થાય છે. અને આત્માના અનુભવની ડેપ્થ ઓછી છે, જેમ જેમ ઉપરના ગુણસ્થાને જાય છે તો ડ્યુરેશન બી વધતું જાય છે, ફ્રીક્વન્સી ફાસ્ટ થતી જાય અને ડેપ્થ પણ વધતી જાય છે. જો અંશે એ કે એ જે એક અનુભવ છે ને, પહેલા અનુભવમાં જ આખું ખ્યાલમાં આવી ગયું, એટલે જ એને હવે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કહેવાય. 4th ગુણસ્થાનથી લઈને ઇવન 12મા ગુણસ્થાન સુધી ધર્માત્મા છે, અને પછી તો સાક્ષાત ભગવાન જ થઈ ગયા 13મા 14મા. એ બધા એક જાતિના જીવો છે, ચાલો બધા એક જ જાતિના જીવો છે. તો જો ઉપરના ગુણસ્થાનો એ શીઘ્ર શીઘ્ર થાય છે આત્માનો અનુભવ, બરાબર. નીચેના અને ઉપરના ગુણસ્થાનોની નિર્વિકલ્પતાના ભેદ એ છે કે પરિણામોની મગ્નતા ઉપરના ગુણસ્થાનોમાં વિશેષ છે. મગ્નતા એટલે એની ઊંડાઈ, એની સ્થિરતા. તો ઉપરના ગુણસ્થાનોમાં એની સ્થિરતા વિશેષ છે. ગુજરાતી મોક્ષના પ્રકાશક સાથેની ચિઠ્ઠી, પાનો 349. હજુ એક બે સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચન જે લઈ લઈએ. સમ્યક દર્શન પર્યાય હોવા છતાં એને ગુણ કેમ કહેવાય છે? તો જો એને સમ્યક દર્શન પર્યાય છે છતાં કોઈ કોઈ ઠેકાણે તેને ગુણ કેમ કહે છે? ખરી રીતે સમ્યક દર્શન પર્યાય જ છે, પણ જેવો ગુણ છે તેવો જ તેનો પર્યાય પ્રગટ્યો છે. જેવો ગુણ છે એટલે કે શ્રદ્ધા ગુણ, જેવો શ્રદ્ધા ગુણ છે એવી જ એની પર્યાય પ્રગટ છે. એમ ગુણ અને પર્યાયનું અભેદપણું બતાવવા તેને સમ્યક્ત ગુણ પણ કોઈ ઠેકાણે કહેવામાં આવે છે. ખરી રીતે સમ્યક્ત તે પર્યાય છે, ગુણ નથી. ગુણ હોય તો તે ત્રિકાળ રહે, પણ પર્યાય પ્રગટ થાય છે ને, એટલે સમ્યક દર્શન પર્યાય તો પ્રગટ થાય છે. સમ્યક તો ત્રિકાળ નહીં, પણ તે તો જીવ પોતાના સત્ય પુરુષાર્થથી પ્રગટ કરે છે ત્યારે થાય છે, માટે તેને પર્યાય. બરાબર. 15મો, બધા સમ્યક દ્રષ્ટિનો સમ્યક દર્શન સમાન છે કે અલગ અલગ છે? જો પ્રશ્ન, છદ્મસ્થને સમ્યક દર્શન હોય છે. છદ્મસ્થ એટલે જે સાધક જીવ છે. છદ્મ પ્લસ થ એટલે ત્યાં સ્થિતિ. છદ્મ એટલે અધુરાશ, જે હજી અધુરા છે, પૂરા નથી. એટલે જીનેન્દ્ર ભગવાન 13મા 14મા ગુણસ્થાનમાં એ કેવડી છે, બાકી એનીથી નીચે બધા છદ્મસ્થ છે. ખ્યાલ આવે? તો જો જે છદ્મસ્થ ને સમ્યક દર્શન હોય છે અને કેવડી તથા સિદ્ધ ભગવાનને પણ સમ્યક દર્શન હોય છે, તો તે બંને સમાન છે કે અસમાન છે? 4th ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને પણ સમ્યક દર્શન છે અને આગળ કેવડીને પણ છે, તો બે સમાન છે કે જુદા? તો જો આન્સર, જેમ છદ્મસ્થ એટલે કે અપૂર્ણ જીવને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવડી ભગવાને. તો આ તો બહુ સિમ્પલ છે, જો વિચાર કરે. જેવી રીતના આપણે સાકર ખાધી અને સ્વાદ આવ્યો, અને કેવડી ભગવાનને સાકરનો સ્વાદ એમના કેવળ જ્ઞાનમાં આવ્યો, તો બેવનો સ્વાદ સેમ હોય કે જુદો હોય? એમ જ. અરે જેવો પદાર્થ છે એવો સ્વાદ હોય. ચાલો ને. એવી રીતના અહીંયા જો એને આત્મા નો અનુભવ થયો તો જેવો પદાર્થ છે એવો અનુભવ હોય. હા, અનુભવ ઓછો વધારે થઈ શકે, કેમ કે શક્તિ ઓછી વધારે છે. હા, પણ ક્વોલિટી તો એ જ છે ને. હા, વેદન તો એ છે. જો હા, જેમ સદમત્ત એટલે કે અપૂર્ણ જીવને શુદ્ધ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય, તેમ કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. જેવું તત્વ શ્રદ્ધાન સદમંતને હોય તેવું જ કેવળી સિદ્ધ ભગવાનને પણ હોય છે. હા, શ્રદ્ધા 100% પરિણામ ગઈ છે. સુખ હજી ઓછું છે, એ ધીરે ધીરે વધશે. બરાબર. માટે જ્ઞાનાધિકની હીનતા અધિકતા હોવા છતાં, જ્ઞાન ઓછું વધારે છે છતાં, તિર્યંચાદિકને તથા કેવળી અને સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન તો સમાન જ છે. જો અહીંયા બહુ સ્ટ્રોંગ લોજિક આપે જો વાંચીએ, કેમ કે જેવી આત્મ સ્વરૂપની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને છે તેવી જ કેવળી ભગવાનને છે. જો ચોથા ગુણ સ્થાને શુદ્ધ આત્માની શ્રદ્ધા એક પ્રકારની હોય અને કેવળી તથા જુદા પ્રકારની હોય એમ બને નહીં, કેમ કે જો એમ હોય તો પછી ચોથા ગુણસ્થાની ખોટી કરે તો પછી એનું સમ્યક દર્શન રહે જ નહીં, એ મિથ્યા દર્શન થઈ જાય. તો આને સમ્યક તો કહેવાય છે, એનો મતલબ જ એ થયો કે આગળ જઈને સેમ ટુ સેમ રહેશે. હા, એવું 100% હા બરાબર. હવે જો સમ્યક દર્શનના ભેદ શા માટે, જો શાસ્ત્રમાં સમ્યક્તના નિમિત્તની અપેક્ષાએ 10 ભેદો આવે છે. અને જો આપણે ટાઈમ પૂરો થઈ ગયો, આની ચર્ચા નેક્સ્ટ ટાઈમ પર રાખશું, આ થોડો લાંબો ટોપિક છે. શાસ્ત્રમાં 10 પ્રકારના સમ્યક્તો આવે છે. એમાં જેવી રીતના કયા નિમિત્તથી સમ્યક દર્શન થયું, તો બીજ સમ્યક્તો, બોધિ સમ્યક્તો, આદિ આદિ સમ્યક્તોના નામ આવે છે. પ્લસ અવગાઢ સમ્યક્તો, પરમ અવગાઢ સમ્યક્તો, એની આપણે ચર્ચા હજી નેક્સ્ટ 18મા ટોપિકમાં પણ છે. એ અલગ પાછા, એ કર્મની અપેક્ષા છે. ઉપક્ષમ, ક્ષયોક્ષમ, ક્ષય, એ કર્મની અપેક્ષા છે અને આ નિમિત્તની અપેક્ષા છે. એટલે એમાં થોડો ફરક છે, એની આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. જો નેક્સ્ટ ટાઈમ આપણે આ સમ્યક દર્શનના ભેદ, એની નિર્મળતાનું સ્વરૂપ અને એમાં નિર્મળતામાં પાછળ અવગાઢ, પરમ અવગાઢ આદિ એ જે નામ પડ્યા છે તે, અને સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક પ્રત્યાનું શુદ્ધ જ્ઞાન પોતાને બરાબર થાય કે નહીં, એની ચર્ચા આટલી છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ એને ઉપાડશું. જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી ભારતી, તોની જપો દિન રહેન, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. કે જ્ઞાન તે સુજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દે તુમરો. બોલે જીનવાણી માતનો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો છે.